जन्म जन्म मोह दीजियो श्री के नाथ है सो तेरो आदि जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर
Yashodanandana gaja janaranjana
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे बोलो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राधा गिरिधारी गिरिधारी राधे राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय जगन्नाथ जगन्नाथ बलदेव जय जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रा गौर निताय जय गौर निताय गौर निताय जय गौर गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल श्री राधा श्याम सुंदर भगवान की जय श्री राधा गिरधारी भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा जी की जय श्री गौर निताय की जय श्रील गोपाद की जय निताय गौर प्रेमानंदे
हरि हरि बोल जय
ओम ज्ञान तिमिरंदस्य ज्ञानानजनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा हरे
राम राम हरे हरे
हरे कृष्णा। तो आप सब भक्तों नू श्रीमद भागवत सप्ताह ना तृतीय दिवस ना द्वितीय सत्र में हार्दिक स्वागत करिए छे। मनुष्य जीवन प्राप्त करी अपना वेद अने शास्त्रों में मनुष्य जीवन माटे चार पुरुषार्थ बतायवा छे। धर्म धर्म अर्थ काम अने मोक्ष आ मनुष्य जीवन ना पुरुषार्थ छे। पण आ चार पुरुषार्थ करता पण विशेष पुरुषार्थ जेने पंचम पुरुषार्थ कहेवामां आवे इच्छे भगवान प्रत्ये प्रेम। संसारना घणा बधा श्रद्धाळुओ धार्मिक लोको भगवाननी प्राप्ति करवा इच्छे, हृदय में भगवान ना दर्शन करवानी इच्छा होय, घणी घणी मेहनत कर्या छता पण भगवान ना दर्शन थता नथी। कारण के ई जे मेहनत करी रह्या छे ई मेहनत शास्त्रोक्त नथी। भगवान ना दर्शन करवा होय, भगवान नी प्राप्ति करवी होय तेनी माटे श्रेष्ठ साधन छे श्रीमद भागवत कथानु श्रवण करवू। जो कोई व्यक्ति आ पवित्र कथानु श्रवण करे, साक्षात भगवान अपना श्री मुखे थी ब्रह्मा जी ने कहे छे के हे ब्रह्मा जी, यत्र यत्र भवेत पुण्यम, के छे के ज्यां ज्यां श्रीमद भागवत नी आ पवित्र कथा थाय छे, शास्त्रम भागवतम कलो, कलयुग नी वात करे छे, आ घोर कलयुग मां ज्यां ज्यां भागवत नी आ पवित्र कथा थाय छे, કે છે તત્ર તત્ર સદૈવાહમ, ભાગવત જે સ્થાને થાય ઈ સ્થાને ભવામી ત્રિદશે સહ। ભગવાન કે છે જે પવિત્ર સ્થાને ભાગવતની કથા થાય ઈ સ્થાને હું 33 કરોડ દેવતાઓને લઈ હું કૃષ્ણ ઈ સ્થાને ઉપસ્થિત થઈ જાઉં છું। કેટલું મોટું સૌભાગ્યનું આ કાર્ય છે, સૌભાગ્યની વાત છે કે આપણા માણામોરા ગામમાં ભાગવત કથા થઈ રહી છે અને નિશ્ચિત આ કથામાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સહિત 33 કરોડ દેવતા ઉપસ્થિત છે। કારણ કે આ ભગવાનનું કથન છે અને માત્ર ભગવાન જ નહીં, તેમની સાથે તેમના સમસ્ત ભક્તો ધ્રુવ પ્રહલાદ નારદ અને પવન પુત્ર હનુમાનજી પણ અહીંયા વિરાજમાન છે। યદ્યપિ આપણને દેખાતા નથી, આ પ્રાકૃત ઇન્દ્રિયોથી આપણે ભગવાનને જોઈ નથી શકતા, પણ છતાં આ ભગવાનનું કથન છે કે જ્યાં જ્યાં ભાગવતની કથા થાય તે તે જગ્યાએ સમસ્ત દેવતાઓ સહિત હું ઉપસ્થિત રહું છું। ભગવાનને ઉપસ્થિત કરવાવાળી, ભગવાનને પ્રકટ કરવાવાળી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર આપણા સવાણી પરિવાર તરફથી પ્રાપ્ત થયો છે। વાસ્તવમાં ભગવાનની આ પરિવાર ઉપર વિશેષ કૃપા છે. એટલા માટે તો આટલા સુંદર કાર્ય સવાણી પરિવાર તરફથી થઈ રહ્યા છે. એ તો સંસારમાં ધન કોની પાસે નથી. હજારો પતિ, કરોડો પતિ, અરબ પતિ અમે જોયેલા છે ડાયમંડ માર્કેટમાં, મુંબઈમાં. પણ એનો ધન ખોટી જગ્યાએ ઇસ્તેમાલ થાય, જેનાથી માત્ર નરકની પ્રાપ્તિ થાય. પરમ સૌભાગ્ય છે કે આ ધનને લક્ષ્મીને લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લગાડી રહ્યા છે. અને આ સત્ય વાત છે, જે પોતાનું ધન ભગવાનની સેવામાં લગાડે એનું ધન ક્યારેય ખાલી નથી થતું. ઘણી વખત માણસો વિચાર કરે કે આપણે આપણું ધન જો આવા કાર્યમાં લગાડશું તો આપણે શું ખાશું, આપણી પાસે કાંઈ વધશે નહીં. ઇતિહાસ તપાસી લેવાની છૂટ છે, જેણે જેણે આવા પવિત્ર કાર્ય માટે ધન વાપર્યું છે એના ઘરે ક્યારેય પૈસાની કમી નથી રહી. કારણ કે એક જ વાત તમે સમજી લો, જ્યારે આપણે ભગવાનને દેતા હોય ને તો આપણે બે હાથથી દઈ, ભગવાનને આપણે બે હાથથી દઈ રહ્યા છીએ, પણ ભગવાન જ્યારે એને પાછું લોટાવે, જ્યારે ભગવાનને આપણને દેવાનો વારો આવે ને ત્યારે ભગવાન હજાર હાથથી આપે. જો ભગવાનને એક રૂપિયો આપ્યો હોય, કારણ કે એના હજાર હાથ છે, હજાર ગણો ભગવાન આપે. કેવલ ભગવાનની જ વાત નથી કરતો, ભગવાનની એક નાની એવી શક્તિ, ભૂમિ રાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવ છે અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે આઠ પ્રકારની મારી શક્તિ પ્રકૃતિ છે, એમાંની એક આ પૃથ્વી છે. ભગવાનની વાત જવા દો, આ પૃથ્વીમાં પણ તમે એક બી નાખ્યું હોય ને તો એ 70-80 ગણા થઈને બહાર આવે. ભગવાનની નાની એવી શક્તિમાં આટલો પ્રભાવ છે તો એ ભગવાનમાં શું પ્રભાવ નહીં હોય. સુદામાજીએ ભગવાનને શું દીધું હતું? એક મુઠી પૌવા દીધા, ભગવાનને દ્વારકા નગરી ઊભી કરી દીધી. દ્રૌપદીએ ભગવાનને શું દીધું હતું? સાડીનો એક નાનો એવો કટકો ભગવાનના હાથમાં બાંધી દીધો, હજારો કિલોમીટર સાડી ભગવાનને દઈ દીધી. વિભીષણે ભગવાનને શું દીધું હતું? વિભીષણે માત્ર ભગવાનને પ્રણામ કર્યા, જે લંકા રાવણને 10 મસ્તક કાપીને શિવજીએ પ્રદાન કરી, એ જ લંકા ભગવાન શ્રી રામચંદ્રએ પ્રણામ કરવા માત્રથી આપી દીધી. આ છે ભગવાનની દેન. નિશ્ચિત ભગવત કાર્ય માટે જો આપણું ધન ઉપયોગ કરીએ તો ભગવાન આપણી પર કૃપા રાખે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ભક્તો ઉપર એમની શુભ દ્રષ્ટિ અને એમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે. ગત સત્રમાં શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની કથા આપણે શ્રવણ કરી. કથા સંભળાવવાવાળા મૈત્રેય ઋષિ છે અને કથાના શ્રોતા વિદુરજી છે. બંને શ્રોતા અને વક્તા ઉત્કૃષ્ટ સ્થિતિમાં સ્થિત છે. મૈત્રેયજી ભગવાનના પરમ ભક્ત અને વિદુરજી મહાભાગવત. જ્યારે શ્રોતા અને વક્તા બંને ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે જે વાત થાય ને એ વાત પણ બહુ ઉત્કૃષ્ટ હોય. જેવા લોકો મળે એવી વાતો હોય ને. એક સંતે બહુ સુંદર કીધું કે જે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી વાત. જ્યારે બે જ્ઞાની ભેગા થાય ને તો જ્ઞાનની વાત થાય. ભક્ત સે ભક્ત મિલે કરે ભક્તિ કી વાત. જ્યારે બે ભક્ત ભેગા થાય ત્યારે ભક્તિની વાત કરે. પણ ગધે સે ગધા મિલે કરે લાતમ લાત. જેવા માણસો ભેગા થાય એવી વાતો આ સંસારમાં હોય. ઉત્કૃષ્ટ સ્થિતિમાં શ્રોતા અને વક્તા બંને સ્થિત છે. અને બહુ સુંદર કથા મૈત્રેય મુનિના મુખેથી આપણે શ્રવણ કરી. મૈત્રેય મુનિ આ સૃષ્ટિના સર્જન દરમિયાન બ્રહ્માજીએ જે પ્રજાની ઉત્પત્તિ કરી, બહુ સુંદર રીતે એમની કથા સંભળાવતા કહે કે હે વિદુરજી, બ્રહ્માજીએ 10 પુત્ર ઉત્પન્ન કર્યા. ત્યારબાદ બ્રહ્માજીએ એમની ભ્રિકુટીથી શિવજીને પ્રકટ કર્યા. ત્યારબાદ બ્રહ્માજીએ એમના શરીરથી જમણા અંગથી મનુ મહારાજ અને ડાબા અંગથી શત્રુપાને જન્મ દીધો. આ મનુ અને શત્રુપાના 5 સંતાન થયા. મનુ અને શત્રુપાની 5 સંતાન, એમાં 2 પુત્ર અને 3 કન્યા. 2 પુત્રનું નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને મનુ મહારાજની 3 કન્યા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો ગત સત્રમાં આપણે મનુ મહારાજની કન્યા દેવહૂતિની કથા શ્રવણ કરી. કેવી રીતે દેવહૂતિએ કરદમ ઋષિની સાથે વિવાહ કર્યા અને કરદમ ઋષિની સેવા કરી. પોતાના ભક્ત પતિની સેવા કરવાથી દેવહૂતિના ગર્ભેથી સાક્ષાત ભગવાન કપિલ દેવનો જન્મ થયો. ભગવાન કપિલ દેવે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ, પોતાની માતાને ભક્તિનો ઉપદેશ કર્યો. આજના સંસારના કહેવાતા પુત્રો ને આ વાત શ્રવણ કરવી જોઈએ. જેવી રીતે ભગવાન કપિલ દેવે પોતાની માતાને ભક્તિ પ્રદાન કરી, ભક્તિનો ઉપદેશ પ્રદાન કર્યો, એવી જ રીતે સંસારના પુત્રોને ભગવાન કપિલ દેવને આદર્શ બનાવી પોતાના માતા પિતાને ભક્ત બનાવવા જોઈએ. આપણા ગામનું જ દ્રષ્ટાંત તમે લઈ લો. તમારો જ અવિનાશ 1.5 વર્ષ પહેલા અમારા સંપર્કમાં આવ્યો. કેવલ ઇસ્કોનના ભક્તોના સંપર્કમાં આવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી ભગવાનના નામનું કીર્તન કરે, ભગવાનની કથા સાંભળે, અને આજે એ અવિનાશની ભક્તિ મુંબઈ જેવા શહેરથી, મુંબઈમાં 1 મિનિટે કોઈની પાસે સમય નથી, અને એવા મુંબઈ જેવા શહેરથી 300 ભક્તોને અહીંયા ઉપસ્થિત કરી દીધા. આને પુત્ર કહેવાય. એ ધન્ય છે એ માતા પિતા જેને આવો ભક્ત પુત્ર ભક્ત સંતાન પ્રાપ્ત થાય. આવી સંતાન જેને પ્રાપ્ત થાય ને, એના ખાલી માતા પિતા જ નહીં, એની 21 પેઢી ભગવાનના ધામને પ્રાપ્ત કરે. ભક્તો, ભગવાનને પ્રાર્થના કરજો કે અમને આવી સંતાન ઉત્પન્ન થાય જે ભક્તિ કરે, માતા પિતાને ભક્તિ શીખવાડે. ભગવાન કપિલ દેવ પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપે. ઉપદેશ આપી ભગવાન કપિલ દેવ ત્યાંથી જંગલમાં પ્રસ્થાન કર્યું અને અહીંયા દેવહૂતિ ભગવાનની ભક્તિમાં સ્થિત થયા અને અંતે ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયા. અહીંયા 3જો સ્કંદ વેદવ્યાસજી સમાપ્ત કરે, 4થા સ્કંદનો પ્રારંભ કરતા વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમમાં મૈત્રી મુનિ દ્વારા વિદુરજીને જે ઉપદેશ દેવામાં આવ્યો એનું વર્ણન કરતા લખે. મૈત્રી મુનિ મનુ અને શત્રુપાની 3 કન્યા, એમાંથી પ્રથમ કન્યા દેવહૂતિની વંશ પરંપરાનું વર્ણન કરી ચૂક્યા છે. જો આ કોન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ કે અત્યારે આજે હવે જે કથા ચાલશે આજનો દિવસ, આ કથા બ્રહ્માજીના આ પુત્ર મનુ અને શત્રુપાની કથા, અને એમના વંશ પરંપરાની કથા ચાલી રહી છે. મનુ અને શત્રુપાની 5 સંતાન, 2 પુત્ર અને 3 કન્યા, એમાંથી 1 કન્યાની વંશ પરંપરાનું વર્ણન થઈ ચૂક્યું છે. દેવહૂતિના પતિ કર્દમ અને દેવહૂતિની 9 કન્યા અને 1 પુત્ર. હવે ચતુર સ્કંદના પ્રારંભમાં મૈત્રેય મુનિ વિદુરજીને મનુ અને શત્રુપાની બીજી 2 કન્યાના વંશનું વર્ણન કરે છે. કે છે કે આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા. જે બીજી કન્યા હતી આકૃતિ, એના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કર્યા અને એના ગર્ભેથી 2 જોડિયા સંતાન પ્રકટ, એક યજ્ઞ અને બીજી દક્ષિણા. અને આમણે વિવાહ કરી 12 પુત્રને જન્મ દીધો અને એ 12 પુત્રનું નામ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, કવિ, વિડસ્પતિ, ઈદ્મ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન. તો આવી રીતે આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે, એના પુત્ર યજ્ઞ અને યજ્ઞની 12 સંતાન. આકૃતિની વંશ પરંપરા કહ્યા બાદ હવે મૈત્રેય મુનિ વિદુરજીને પ્રસૂતિની વંશ પરંપરા ગણાવી રહ્યા છે. કે છે પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા અને પ્રસૂતિએ દક્ષ પ્રજાપતિ સાથે વિવાહ કરી 16 કન્યાને જન્મ દીધો. એ 16 કન્યામાંથી 13 કન્યા ના વિવાહ ધર્મ સાથે કરવામાં આવ્યા અને આ 13 કન્યાના વિવાહ ધર્મ સાથે કરવાથી પ્રત્યેક કન્યાને 1-1 પુત્રની પ્રાપ્તિ થઈ. કે છે એ 13 કન્યા સૌથી પ્રથમ શ્રદ્ધાના વિવાહ ધર્મની સાથે થવાથી એને શુભ નામનો પુત્ર પ્રાપ્ત થયો. મૈત્રીના ગર્ભેથી પ્રસાદ, દયાના ગર્ભેથી અભય, શાંતિનો પુત્ર સુખ, તુષ્ટિનો પુત્ર મુદ, પુષ્ટિનો પુત્ર સ્મય, ક્રિયાનો યોગ, ઉન્નતિનો દર્પ, વૃદ્ધિનો અર્થ, મેધાનો સ્મૃતિ, તિતિક્ષાનો ક્ષેમ, લજ્જાનો પ્રશય અને મૂર્તિના વિવાહ ધર્મની સાથે થવાથી એના ગર્ભેથી ભગવાન નર નારાયણનો જન્મ. આવી રીતે દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિની 13 કન્યાના વિવાહ ધર્મ સાથે, 14મી કન્યાના વિવાહ જેનું નામ સ્વાધા હતું, 14મી કન્યા સ્વાધાના વિવાહ પિતૃગણ સાથે થયા અને આ પિતૃગણ સાથે વિવાહ થવાથી 4 પુત્ર અને 2 પુત્રીની પ્રાપ્તિ થઈ. 15મી કન્યાના વિવાહ જેનું નામ સ્વાધા હતું, આ સ્વાધાના વિવાહ અગ્નિ સાથે થયા જેનાથી 3 પુત્ર પ્રાપ્ત થયા. અને દક્ષ પ્રજાપતિની અને પ્રસૂતિની સૌથી નાની પુત્રી જેનું નામ સતી હતું, આ સતીના વિવાહ દેવાધિદેવ મહાદેવ સાથે, ભગવાન શિવ સાથે કરવામાં આવ્યા. પણ કહે છે કે શિવ સાથે વિવાહ થયા છતાંય સતીને કોઈ સંતાન ન થયું. જ્યારે આવું કીધું ત્યારે વિદુરજી પૂછે કે દક્ષ પ્રજાપતિની બધી કન્યાને પુત્ર અને પુત્રી પ્રાપ્ત થઈ તો આ સતીને કેમ કોઈ પણ પ્રકારનું સંતાન પ્રાપ્ત ન થયું? ત્યારે મૈત્રેય મુનિ ઉત્તર આપે, કારણ કે સતીના પિતા દક્ષ પ્રજાપતિ અને સતીના પતિ શિવજી વચ્ચે કંઈક ઝઘડો હતો. જમાઈ અને સસરા વચ્ચે કંઈક ઝઘડો હોવાને કારણે સતી ગર્ભવતી થાય, પુત્રની ઉત્પત્તિ કરે એની પહેલા જ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આત્મહત્યા કરીને મરી ગઈ. એટલા માટે સતીના ગર્ભેથી કોઈ સંતાન ઉત્પન્ન. જ્યારે આવું કીધું ત્યારે વિદુરજીના મનમાં સંશય ઉત્પન્ન થયો કે આવું કઈ હોય. મેં તો સાંભળ્યું છે ભવે શીલ વતામ શ્રેષ્ઠો, ભવનો અર્થ થાય શિવજી. શિવજી તો સૌથી મોટા શીલવાન છે, શિવજી સૌમ્ય ભક્ત છે, શિવજી
શાંત વિગ્રહ છે. અને દક્ષ પ્રજાપતિ દક્ષો દુહિત્ર વત્સલા, અને દક્ષ પ્રજાપતિની સૌથી નાની કન્યા હોવાને કારણે સતી સાથે બહુ પ્રેમ હતો. તો પોતાની કન્યા સતી સાથે આટલો પ્રેમ અને શિવજી આટલા શાંત વિગ્રહ, છતાં બંને વચ્ચે ઝઘડો કેમ થયો? વિદુરજી કહે કે આ સંસારમાં મેં સાંભળ્યું છે, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થાય, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો થાય, પણ સસરા અને જમાઈ વચ્ચે આજ સુધી ક્યારે મેં ઝઘડો થયો એવું સાંભળ્યું નથી. જો સંસારમાં પણ કલયુગમાં વ્યક્તિ પોતાના પિતા સાથે ઝઘડો કરી લે, પોતાના ભાઈ સાથે ઝઘડો કરી લે, માતા સાથે ઝઘડો કરે, પણ સસરા સાથે, સસરા સાથે ઝઘડો ન હોય. કે છે આ બે સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો શા માટે થયો, મને એનું કારણ બતાવો. ત્યારે મૈત્રી મુનિ બહુ સુંદર કથા સંભળાવે કે જે દક્ષ હતા, બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને, દક્ષને પ્રજાપતિ બનાવ્યા. પ્રજાપતિનો અર્થ થાય પ્રજાના પાલન કરવા વાળા. એક સમયની વાત, દક્ષ પ્રજાપતિના દરબારમાં એકથી એક રાજા મહારાજા, સાક્ષાત બ્રહ્માજી પણ ઉપસ્થિત હતા, શિવજી પણ એની બાજુમાં બેઠા હતા. અને એ સમયે દક્ષ પ્રજાપતિ જ્યારે એ રાજ્યસભામાં આવ્યા તો દક્ષ પ્રજાપતિને જોઈ એ સભાના બધા સદસ્યો ઊભા થઈ ગયા, પણ કોને ખબર શિવજી ઊભા ન થયા. શિવજી જમાઈ હતા દક્ષ પ્રજાપતિના. અને કોઈ મોટો વ્યક્તિ જો આપણી પાસે આવે તો આપણે ઊભું થઈ જવું જોઈએ. શાસ્ત્રમાં પણ કીધું છે કે આપણે કોઈ પણ જગ્યાએ બેઠા હોઈ અને આપણીથી મોટા શ્રેષ્ઠ વ્યક્તિનું આગમન થાય તો આપણે તરત આપણી જગ્યાએ ઊભું થઈ જવું. કારણ આનું એક વૈજ્ઞાનિક કારણ છે. એક કારણ તો એને આદર આપવા માટે ઊભું થવું, અને બીજું કારણ એ છે કે જ્યારે આપણે આપણીથી શ્રેષ્ઠ વ્યક્તિને જોઈએ ત્યારે આપણા જે હૃદયના પ્રાણ છે એ પ્રાણ ઉપરની બાજુ વધે, તો એ ઉપર તરફ જતા પ્રાણને રોકવા માટે આપણે તરત ઊભું થઈ જવું જોઈએ. જો આપણે ઊભા ન થઈએ તો એ પ્રાણ ઉપરની બાજુ જઈ આપણા શરીરને ધક્કો મારે અને એ ધક્કાથી આપણી આયુ નષ્ટ થઈ જાય, આયુ ઓછી થઈ જાય. માટે આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિને જોઈ આપણે આપણા સ્થાને ઊભું થઈ જવું. તમે સાંભળ્યું હશે રોમ હર્ષણ સુત નૈમિષારણ્યમાં જયારે કથા કરતા હતા, 88,000 ઋષિ મુનિઓ કથા શ્રવણ કરતા હતા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલદેવજી તીર્થયાત્રા કરતા કરતા નૈમિષારણ્યમાં પહોંચ્યા. બળદેવજીને જોઈ બધા ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા, અને કથા કરવા વાળા રોમ હર્ષણ સુતે જોયું કે હું વ્યાસપીઠ ઉપર બેઠો છું, ભગવત કથા કરી રહ્યો છું, ઊભો થાવ કે ન થાવ આવું વિચારતા હતા. બળદેવજીએ જોયું કે આ બધા લોકો ઊભા થઈ ગયા અને કથા કરવા વાળો મને જોઈને ઊભો નથી થતો, હું સાક્ષાત અનંત શેષ છું, ભગવાન છું, મને જોઈને ઊભો ન થતો. ત્યારે બળદેવજીએ એક તિનકો લઈ, ઘાસનો એક ટુકડો લઈ, એ રોમહર્ષણ સૂત ઉપર પ્રહાર કર્યો અને રોમહર્ષણ સૂતનો વધ થઈ ગયો, મરી ગયો. સાબિત થયું કે આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિને જોઈ આપણા સ્થાને ઊભું થઈ જવું. ને શિવજીની કોઈ ભૂલ નહીં, દક્ષ પ્રજાપતિને જોઈને ઊભા ન થયા. યદ્યપિ જોવામાં આવે તો શિવજી દક્ષ પ્રજાપતિ કરતા તો હજારો ગુણા મહાન છે, પણ સંબંધ જે છે સસરા અને જમાઈનો છે. અમારા ગુરુ મહારાજ કે કોને ખબર શિવજી ભગવાનના ધ્યાનમાં બેઠા હશે કે ઝબકી આવી ગઈ હશે, કોઈ પણ કારણવશ બિચારા ઊભા ન થયા, પણ દક્ષ પ્રજાપતિને આ સારું ન લાગ્યું. કારણ કે પ્રજાપતિ હતા, પદ અને પોસ્ટનું અભિમાન હતું, વિચાર કર્યો કે આ બધા ઉભા થઈ જાય ને શિવજી કેમ ઉભા ન થાય. તરત પોતાના સ્થાને જઈ માયક હાથમાં લઈ લીધો અને રાજ્યસભામાં બેઠા બેઠા શિવજીનું અપમાન. દશ પ્રજાપતિએ ચાલુ કર્યું, મારે તો આની હારે મારી દીકરીના વિવાહ કરાવવા જ નહોતા, ત્યાંથી ઉપાડ્યું. આ જે બેઠો છે આની હારે આને દીકરી દેવાય? જેના રહેવાના કાંઈ ઠેકાણા નથી, કપડાના કાંઈ ઠેકાણા નથી, ક્યારેય વાળ કપાવતો નથી, આને દીકરી ન દેવાય. પણ આ બ્રહ્માજી આજે બાજુમાં બેઠા છે ને, આને કહેવાથી મેં દીકરી દીધી, અપમાન કરી દીધું અને બધાને આદેશ આપી દીધો કે આજ પછી શિવજીને યજ્ઞનો ભાગ દેવાનું બંધ. સંસારમાં જેટલા લોકો યજ્ઞ કરે એ યજ્ઞની આહુતિ દેવતાઓને જાય અને એનાથી દેવતાઓને શક્તિ પ્રાપ્ત થાય. દક્ષ પ્રજાપતિએ ઓર્ડર આપી દીધો કે આજથી શિવજીને યજ્ઞનો ભાગ બંધ. જ્યારે શિવજીનું અપમાન થઈ રહ્યું હતું, આ શિવજીનું અપમાન શિવજીની સાથે શિવજીના પાર્ષદ નંદીથી સહન ન થયું. નંદી તરત દક્ષ પ્રજાપતિના મુખેથી શિવજીનું અપમાન સાંભળી ક્રોધિત થઈ ગયા અને ક્રોધિત તેને શ્રાપ દઈ દીધો કે આ ભૃગુવંશ, આ દક્ષ પ્રજાપતિ, આ દક્ષ પ્રજાપતિ શિવજીને આવું કહી રહ્યા છે, હું શ્રાપ આપું છું કે દક્ષ પ્રજાપતિના જેટલા પણ અનુચર છે એ બધા બુદ્ધિહીન થઈ જાય, બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો ભૃગુ મુનિ બેઠા હતા દક્ષ પ્રજાપતિના અંડરમાં હતા, એ ઉભા થઈને નંદીને શ્રાપ આપ્યો, અરે હું શ્રાપ આપું છું કે આ શિવજીના જેટલા પણ અનુચર છે એ ભૂત અને પ્રેત થઈ જાય. એકબીજાને હામ હામ શાપ દેવા માંડ્યા. શિવજીને સારું ન લાગ્યું. શિવજી તરત ત્યાંથી ઉભા થઈને ચાલતા થયા. શિવજીએ ક્રોધ ન કર્યો અને નંદીને કીધું, બસ તમે અહીંયાથી નીકળી જાઓ. શિવજી પાછા ફેર્યા, કૈલાસમાં આવ્યા, પણ દક્ષ પ્રજાપતિના હૃદયમાં શિવજી પ્રતિ એટલી ઈર્ષા, એટલી ઈર્ષા કે શિવજીને, શિવજીનું અપમાન કરવા માટે એણે બીજો યજ્ઞ રચ્યો, બીજા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને બધા દેવતાઓને આમંત્રણ આપ્યું કે હું બહુ મોટો યજ્ઞ કરવા જઈ રહ્યો છું, બધા મારા યજ્ઞમાં પધારો, અને શિવજીને આમંત્રણ નો આપ્યો. એક સંત બહુ સુંદર કહે છે, દક્ષ પ્રજાપતિએ આમંત્રણ પત્રમાં લખ્યું હતું કે જો તમારે સપરિવાર આવવાનું છે અને નવા નવા કપડાં પહેરીને આવવાનું છે, પણ નોંધ કરીને નીચે લખ્યું હતું કે આવજો ખરા, પરિવારને લઈને આવજો, પણ કૈલાસ ઉપર પોતાનું વિમાન ચલાવીને આવજો. શિવજીને ખબર પડે કે બધાને બોલાવ્યા છે, મને નથી બોલાવ્યો, વાયા કૈલાસ થઈને આવજો. બધા દેવી દેવતાઓ નવા નવા વસ્ત્ર પહેરી વિમાનમાં સવાર થઈ જાય અને સતી વિચાર કરે કે આ બધા કઈ બાજુ જઈ રહ્યા છે. પૂછી લીધું કોઈકને, ક્યાં જાઓ છો? કીધું, તમને ખબર નથી, તમારા પિતાશ્રી બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે અને અમને બધાને સપરિવાર બોલાવ્યા છે. સતી કે બધાને બોલાવ્યા, મને કેમ નહીં બોલાવી હોય? ઠીક છે, સતીએ મનમાં વિચાર કર્યો કે પિતાજી આમંત્રણ દેવાનું ભૂલી ગયા છે, કારણ કે ઘણા બધાને આમંત્રણ દેવાનું હોય અને દીકરીને આમંત્રણની જરૂર થોડી હોય, દીકરી તો પોતાના પિતાને ત્યાં ક્યારે પણ જઈ શકે. સતીએ પણ વિચાર કર્યો કે હું પણ મારા પિતાના યજ્ઞમાં જઈશ. સતી ભગવાન શિવને કહે કે પતિદેવ, તમને કાંઈ ખબર છે? શિવજીને બધી ખબર હતી, મારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે, શું તમને નથી લાગતું આપણે ન જવું જોઈએ? ત્યારે શિવજીએ કીધું કે પ્રિય, આપણાથી મોટા હોય ને એને ત્યાં આમંત્રણ વગર ન જવાય. સતી કે નહીં, તો આપણા પિતા છે, પિતાની પાસે કઈ આમંત્રણની જરૂર હોય? આ સંસારમાં પિતા અને ગુરુ પાસે કોઈ આમંત્રણની અપેક્ષા નથી હોતી. ગુરુ કઈ પત્ર ન મોકલે કે આવજો મારી પાસે કૃપા લેવા માટે, ગુરુની પાસે તો જવું પડે. શિવજીએ કીધું કે ત્યાં જવા જેવું નથી. સતી કે કેમ જવા જેવું નથી? શિવજી મનમાં બધું વિચારી રહ્યા હતા કે મને મારું અપમાન કરવા માટે આ યજ્ઞ રચ્યો છે. સતી કે તમે નહીં આવો તો હું એકલી જઈશ, પણ જઈશ તો અવશ્ય. સતી કપડાનો થેલો તૈયાર કરે અને થેલો તૈયાર કરતા કરતા ઘણી વાર પૂછે, હજી કહું છું હાલો મારી હારે. શિવજી કે મેં ના પાડીને, હું નહીં આવું. સતી વારંવાર કે ભગવાન શિવે મનમાં વિચાર કર્યો કે જો આ સતીને એના પિતાશ્રીને ત્યાં જવાની ના પાડીશ તો એ અહીંયા આમનમ મરી જશે, અને જો આ એના પિતાજીને ત્યાં જશે મારું અપમાન સહન નહીં કરી શકે, ત્યાંય મરવાની જ છે. સતી જો ત્યાં જશે તો એના પિતાના યજ્ઞમાં મરવાની છે, અને હું એને ન જવા દઉં તો એ અહીંયા મરવાની છે. અહીંયા મરે એની કરતાં સારું છે એના પિતાને ત્યાં મરે. કદાચ અહીંયા મરી ગઈ તો ફરીથી કોર્ટમાં કેસ કરશે અને મને જેલમાં નાખશે. એ શિવજીએ કીધું, તારે તું તારે જવું હોય તો જા, મને રહેવા દે. સતી તૈયાર થયા, થેલો તૈયાર કરી નીકળ્યા. શિવજીને વિચાર આવ્યો કે આ એકલી જાય છે, જો હું આની હારે કાંઈ વાહન નહીં મોકલું તો ફરીથી એને દક્ષ પ્રજાપતિને ચાન્સ મળશે અપમાન કરવાનો. નંદીને કીધું, તમે જાઓ એની સાથે અને મૂકી આવો. નંદી સતીને લઈને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા. સતીના કાકા મામા માસી ઘણા લોકો આવ્યા. પણ સતી વિચાર કરે કે હું આટલા સમયથી મારા પિતાના ઘરે આવી છું, છતાંય કોઈ મારી સામું કેમ નથી જોતા? અંતે સતીએ કોઈકને પૂછ્યું ત્યારે ખબર પડી કે મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે. ત્યારે હજારો લોકોની વચ્ચે આ હરિદ્વારની બાજુની ઘટના, કનખલની ઘટના છે આ. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હજારો લોકોની વચ્ચે સતીએ એલાન કર્યું કે હે પિતાશ્રી, તમે કોનું અપમાન કર્યું તમે જાણો છો? તમે જેનું અપમાન કરવા માટે આ યજ્ઞ રચ્યો છે એ સાક્ષાત દેવાધિદેવ મહાદેવ છે. વૈષ્ણવ નામ યથાશંભુ વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે, અને એવા શિવજીનો તમે અપરાધ અપમાન કર્યું. ભગવાન શિવની પત્ની સતી પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને એ જ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પ્રવેશ થઈ આત્મહત્યા કરી લીધી. આજની સંસારની નારીઓની માટે આ શિક્ષા ઉપાધ્યાય છે. જો આ સતી પોતાના પતિનું એક પણ અપમાન સહન ન કરી શકી અને જોયું કે મારા પતિનું અપમાન, પતિનું અપમાન આ સતીથી સહન ન થયું અને યજ્ઞમાં આહુતિ બની ગઈ, આજની સ્ત્રીઓ શું જાણે આ વાતને? પોતાના પતિનું અપમાન સહન કરવાની વાત તો દૂર રહી, પોતે જ પોતાના પતિનું અપમાન કરતી. સંસારના લોકો સામે પતિના અવગુણ ગાતી હોય, આ સત્ય વાત છે. પતિના અવગુણ ગાવા આ સતી સ્ત્રીની નિશાની નથી, આ તો કુલટા સ્ત્રીની નિશાની છે. આપણા ભાગ્યે આપણા કર્મે જેવા પણ પતિ મળ્યા હોય એમાં સંતોષ હોવો જોઈએ. સતી પોતાના પતિની, પતિના અપમાનને સહન ન કરતા યજ્ઞમાં આહુતિ બની ગઈ. શિવજીને ખબર પડી. શિવજીને ખબર પડતા જ શિવજી ક્રોધિત થઈ ગયા અને શિવજીની જટાથી વીરભદ્ર નામક અસુરને પ્રકટ કર્યો અને આદેશ આપ્યો કે એ દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. અને એ વીરભદ્ર અને શિવજીના બધા અનુચર રુદ્રગણ, ભૂત, પિશાચ, પ્રેત આ બધા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં અને યજ્ઞને તહેશ નહેશ કરી નાખ્યા. સૌથી પહેલા એ વીરભદ્રએ જે દક્ષ પ્રજાપતિએ પોતાના મુખથી શિવજીનો અપરાધ કર્યો હતો એ વીરભદ્રે દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખ્યું. અને જ્યારે દક્ષ પ્રજાપતિ શિવજીનો અપમાન કરતા હતા ત્યારે ભૃગુ મુનિ, એક ભૃગુ ઋષિ, ભૃગુ નામના ઋષિ પોતાની દાઢી ઉપર હાથ ફેરવતા હતા. વીરભદ્રે જોયું કે આ ભૃગુ ઋષિ શિવજીના અપમાન વખતે દાઢી ઉપર હાથ ફેરવતા હતા. ભૃગુ ઋષિની દાઢી જ ખાઈ નાખી, લોહી નીકળી ગયું દાઢી ઉપર. અને જ્યારે દક્ષ પ્રજાપતિ શિવજીનું અપમાન કરતા હતા ત્યારે ભગ નામક દેવતા આંખો ફાડી ફાડીને જોતા હતા. આ વીરભદ્રે ભગ દેવતાની આંખો ખાઈ લીધી, ડોળા બારા કાઢી નાખ્યા. અને શિવજીના અપમાન વખતે પુંસા નામના દેવતા દાંત કાઢતા હતા, દાંત દેખાડતા હતા. વીરભદ્રે 32 ખાઈ લીધા. શિવજીનું અપમાન કરતા હતા, વિધ્વંસ કરી નાખ્યો યજ્ઞ. હવે બ્રહ્માજી સમેત સમસ્ત દેવતા હાહાકાર મચી ગયો કે આ વીરભદ્રને કોઈ રોકો, શિવજીના ક્રોધને કોઈ દૂર કરો. ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને કહે, શિવજીને શાંત કરવા માટે સમસ્ત દેવતા સમેત બ્રહ્માજી કૈલાસમાં ગયા, શિવજીને પ્રાર્થના કરી, પ્રણામ કરી, શિવજીને પ્રસન્ન કર્યા. આ ભક્તનો સ્વભાવ છે. તમે જો સાધુ સંત મહાત્મા અને ભક્તનો સ્વભાવ છે કે ગમે એટલા ક્રોધિત હોય, એનું ગમે એટલું અપમાન કર્યું હોય, એને કોઈ પ્રણામ કરી દે તો એ શાંત થઈ જાય. એ કોઈ પણ વાતને દાઢમાં ન રાખે. આજના લોકો કોકે ભૂલમાં કંઈક અપશબ્દ કહી દીધા હોય તો એ આખું જીવન દાઢમાં રાખે. આ અપશબ્દ કહેવા વાળો. પણ સાધુ સંતનો સ્વભાવ એ તરત ભૂલી જાય. ગમે એટલો મોટો અપરાધ કર્યો હોય, ગમે એટલું દુષ્કૃત્ય કર્યું હોય, સાધુ સંતોના મનમાં આ બધી વાત ન હોય. સાધુ સંતોના મનમાં તો ભગવાનની લીલા રમતી હોય. શિવજી શાંત થઈ ગયા. જ્યારે શિવજી શાંત થયા ત્યારે દેવતાઓએ કીધું કે તમે આ દક્ષ પ્રજાપતિનું માથું જ કાપી નાખ્યું, પ્રજાપતિ મરી જશે તો અમારું શું થશે? એટલે આ દક્ષ પ્રજાપતિને તમે કરો જીવતા. શિવજી કે કોઈ વાંધો નહીં, પણ આનું મસ્તક વીરભદ્રએ કાપ્યું છે એટલે જે આનું ઓરિજિનલ મસ્તક હતું એ આને નહીં મળે. શિવજી એના ગણનો કીધું, એક કામ કરો, બકરાનું માથું લગાડી દો આની ઉપર. એ દિવસથી દક્ષ પ્રજાપતિ બકરાના માથાવાળા થઈ ગયા. દેવતાએ કીધું કે આ ભૃગુ મુનિનું હું દાઢી હોજી ગઈ. શિવજી કે કોઈ વાંધો નહીં, આને બકરાની દાઢી લગાડી દો. આજે અમુક લોકો બકરા દાઢી રાખે ને, આ ભૃગુ મુનિથી ચાલુ થઈ. આ બહુ પરંપરાની છે, આ કોઈ નવી સ્ટાઇલ નથી, બહુ જૂની સ્ટાઇલ છે. ભાગવતમાં આવો ને, આને બકરાની લગાડી દો. બકરાની દાઢી લગાડી દીધી. દેવતાએ કીધું, આ ભગ નામના દેવતા, દેવતાનું હજુતા બે ડોળા જ કાઢી લીધા, એનું શું કરવું? તો શિવજીએ કીધું, એક કામ કરો, મારી કૃપાથી હવે આ ભગ નામના દેવતા જોઈ શકશે. દેવતાએ કીધું કે પુંસા નામના દેવતાના 32 કાઢી નાખ્યા, એનું તો કંઈક કરી દો. શિવજી કે એનું કાંઈ નહીં થાય, જો આટલું બધું તમે કરાવી લીધું, એક કામ કરો, 32 સોગઠા બનાવી લો, નહીં તો એક કામ કરો, આને જ્યુસ બનાવીને પીવરાવો, બીજું શું, આનું કાંઈ નહીં થાય. શિવજીએ આવી રીતે બધાની ઉપર કૃપા કરી અને દક્ષ પ્રજાપતિ પુનઃ બધાના પ્રજાપતિ બન્યા, શાસન કરવા માંડ્યા. પણ આગળ બહુ સુંદર કથા પુરાણોમાં આવે છે કે દક્ષ પ્રજાપતિ જ્યારે જ્યારે રોજ સવારે સ્નાનગૃહમાં જઈ સ્નાન કરી વાળ ઓળવા માટે કાશની પાસે આવતા ત્યારે દુઃખ થતું, અરે બાપરે બાપ, આ બકરાનું માથું. એટલે દક્ષ પ્રજાપતિ આત્મહત્યા કરીને મરી ગયા. આ કથા ભાગવતમાં લિંકમાં નથી, પણ બીજી જગ્યાએ લખેલું છે. તો હવે મૈત્રેય મુનિ વિદુરજીનો આ પ્રશ્ન હતો કે સતીને પુત્ર કેમ ઉત્પત્તિ ન થઈ, તો એ પ્રશ્નના ઉત્તરમાં દક્ષ પ્રજાપતિ અને શિવજીની કથા કીધી. તો અત્યાર સુધી મૈત્રેય મુનિએ મનુ અને શત્રુપાની પાંચ સંતાન એમાંથી ત્રણ કન્યાની સંતાનની કથા અત્યાર સુધી કહી દીધી. હવે મૈત્રેય ઋષિ મનુ મહારાજના પુત્રોની કથા સંભળાવે. મનુ મહારાજના બે પુત્ર, એકનું નામ પ્રિયવ્રત, પ્રિયવ્રત મોટા હતા, જ્યેષ્ઠ હતા, અને ઉત્તાનપાદ નાના પુત્ર હતા. પણ જો આ શાસ્ત્રમાં ભાગવતમાં મૈત્રેય મુનિ, હવે પ્રિયવ્રત મોટા પુત્ર છે અને ઉત્તાનપાદ નાના છે, તો મૈત્રેય મુનિને સૌથી પહેલા પ્રિયવ્રતની કથા સંભળાવી જોઈએ. પણ મૈત્રેય મુનિ પ્રિયવ્રતની કથા સંભળાવતા પહેલા ઉત્તાનપાદની કથા સંભળાવે. ચતુર્થ સ્કંદમાં મૈત્રેય મુનિ સૌથી પહેલા ઉત્તાનપાદની કથા સંભળાવે અને પંચમ સ્કંદમાં પ્રિયવ્રતની કથા છે. તો પ્રશ્ન થાય કે આ ક્રમનો ભેદ કેમ કરી દીધો, ઊંધો ક્રમ કેમ શરૂ કર્યો, ઉત્તાનપાદની કથા કેમ સંભળાવવાની શરૂ કરી, પ્રિયવ્રતની કેમ નહીં? ત્યારે આપણા આચાર્યોએ ભાગવત ઉપર બહુ સુંદર ટીકા લખી છે. એમાંના વિજયધ્વજજી કહે છે કે પ્રિયવ્રત મોટા પુત્ર હોવા છતાં પણ ઉત્તાનપાદની કથા એટલા માટે પ્રારંભ કરી, કારણ ઉત્તાનપાદ પુત્રસ્ય, કારણ કે ઉત્તાનપાદનો એક પુત્ર હતો, એ અદ્ભુત હતો. નામ શું હતું? ઉત્તાનપાદ પુત્રસ્ય ધ્રુવસ્ય ચરિત્ર અતિ રમણીયત્વેન. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવનું ચરિત્ર બહુ રમણીય છે. વિરક્તિજનકત્વેન આ ધ્રુવનું ચરિત્ર સાંભળી હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, એટલું જ નહીં ભક્તિજનકત્વેન ભક્તિ ઉત્પન્ન થાય, શ્રોતુ શ્રદ્ધાજનકત્વેન અને ધ્રુવનું ચરિત્ર સાંભળી શ્રદ્ધા ઉત્પન્ન થાય, અને એટલું જ નહીં ભાગવત ઉપાસતો ક્ષિપ્ર પ્રવૃત્તિજનકત્વેન. ધ્રુવનું ચરિત્ર સાંભળી સાધક ભક્ત ભગવાનની ઉપાસનામાં ક્ષિપ્ર તરત લાગી જાય, આવું ધ્રુવનું ચરિત્ર હોવાને કારણે, અને આ ધ્રુવ ઉત્તાનપાદના પુત્ર હોવાને કારણે, યદ્યપિ ઉત્તાનપાદ નાના પુત્ર છે છતાં એની કથા પ્રથમ રાખવામાં આવી. તો બહુ સુંદર કથા ભાગવતના ચતુર્થ સ્કંદના અષ્ટમ અધ્યાયમાં મૈત્રેય મુનિ સંભળાવે.
અથાત કીર્તયે વંશમ પુણ્યકીર્તે કુરુદ્વહ સ્વયંભુવસ્યાપિ મનો હરેરંશંશ જન્મન.
અથ શબ્દથી કથા પ્રારંભ કરે છે. આપણા શાસ્ત્રોમાં કોઈ પણ કથાના પ્રારંભમાં, શ્લોકના પ્રારંભમાં કે પ્રસંગના પ્રારંભમાં અથ શબ્દ રાખવામાં આવે. અથનો અર્થ થાય પ્રારંભ અને ઇતિનો અર્થ થાય અંત. બહુ સુંદર કથા પ્રારંભ કરે છે. અથાત કીર્તયે વંશ પુણ્ય કીર્તે કુરુદ્વહ. મૈત્રેય મુનિ આ કથા સંભળાવતી વખતે વિદુરજીને સંબોધન આપે છે, હે કુરુદ્વહ. જો બહુ સુંદર વાત આવી રહી છે, મૈત્રેય મુનિ વિદુરજીને કુરુદ્વહ, કુરુદ્વહનો અર્થ થાય કુરુવંશનું વહન કરવા વાળા, કુરુદ્વહનો અર્થ થાય કુરુવંશને આનંદ આપવા વાળા. જો બહુ સુંદર સિદ્ધાંતની વાત છે, મૈત્રેય મુનિ વિદુરજીને કુરુવંશને આનંદ આપવા વાળા કહી રહ્યા છે. પણ વિચાર કરો તો જે સમયે મૈત્રેય મુનિ વિદુરજીને કુરુવંશને આનંદ આપવા વાળા કહી રહ્યા છે, એ સમયે તો કુરુવંશનો સફાયો થઈ ગયો હતો, લગભગ કુરુવંશનો નાશ થઈ ગયો હતો, છતાં કુરુવંશને આનંદ આપવા વાળા કેમ કહી રહ્યા છે? ભક્તો, જેના વંશમાં કોઈ પુત્ર કે પૌત્ર કે કોઈ સંતાન. ધૃતરાષ્ટ્ર હતા, દુર્યોધન હતા, તો શું એ વિદુરજીથી આનંદિત હતા? આપણે સાંભળ્યું સવારમાં કે દુર્યોધન તો વિદુરજી ઉપર એટલો ક્રોધિત થયો, વિદુરજીને ઘરેથી નીકાળી દીધા. છતાં દુર્યોધનને આનંદ આપવા વાળા કેમ કહી રહ્યા છે? બહુ સુંદર સિદ્ધાંત છે. દુર્યોધનને ભલે વિદુરજીથી, વિદુરજીના ચરિત્રથી, વિદુરજીની ભક્તિથી આનંદ ન થયો હોય, કારણ કે એ અજ્ઞાની હતો, એનામાં જ્ઞાન નહોતું, પણ મર્યા પછી દુર્યોધન નિશ્ચિત આનંદિત થયો હશે, કારણ કે એના કુળમાં એના કાકા વિદુરજી જેવા મહાન ભક્ત હતા. જેના કુળમાં એક ભક્ત પણ ઉત્પન્ન થઈ જાય ને, એની 21 પેઢી ભગવાનના ધામને પ્રાપ્ત કરે. દુર્યોધન જીતે જી આ વાતને ન સમજી શક્યો. બની શકે આ સંસારમાં કોઈના પરિવારમાં કોઈ બાળક ભક્તિ કરતો હોય, અને બની શકે એ બાળકના ભક્તિ કરવાથી પરિવાર વાળા સુખી ન હોય, આનંદિત ન થતા હોય. છતાં શાસ્ત્રનો આ સિદ્ધાંત છે, સંસારના લોકો પોતાના પુત્ર અને બાળકની ભક્તિને જોઈ આનંદિત ન થતા હોય, એનું કારણ એનું અજ્ઞાન છે. પણ મર્યા પછી તો એ ડાન્સ કરશે, નાચશે, સારું થયું અમારા કુળમાં એક તો ભક્તિ કરવા વાળો નીકળ્યો, એના કારણે અમે ભગવત ધામને પ્રાપ્ત થયા, નકર તો નરકમાં અમે હડેત. નરકમાં યમરાજજીના દંડા ખાય ખાઈને તડપવું, એની કરતા સારું અમારા કુળમાં એક બાળક તો ભક્ત બન્યો. તો જીતેજી ભલે ભક્તના ચરિત્રને કોઈ સમજી ન શકે, પણ મર્યા પછી તો બધા આનંદિત થઈ જાય. ગુરુવંશ જીવતો નથી, ગુરુવંશના પ્રાય બધા લોકો મરી ચુક્યા છે, છતાંય વિદુરજીને ગુરુવંશને આનંદ દેવા વાળા એટલા માટે કહે છે કે મર્યા પછી તો બધા આનંદિત થઈ ગયા, કારણ કે વિદુરજી જેવા મહાન ભક્ત જે કુળમાં હોય. કે છે, હે ગુરુદ્વ, હે વિદુરજી, સ્વયંભૂ મનુની બે સંતાન, બે પુત્ર હતા, અને આ બંને પુત્ર હરેર અંશાંશ જન્મ ન. મનુ મહારાજનો જન્મ બ્રહ્માજીથી થયો, બ્રહ્માજીના ભગવાન શ્રી વિષ્ણુના અંશના અંશના અંશ હતા ઉત્તાનપાદ, ભગવાનના અંશથી જેનો જન્મ થયો હતો. ભગવાનની શક્તિ પ્રાપ્ત હતી, કે છે કે ભુવનપાલની શક્તિ, ભગવાનનો એક શક્તિવેશ અવતાર જ સમજી લો. આ ભુવનનું પાલન કરવા માટે ઉત્તાનપાદનો જન્મ થયો, અને આ ઉત્તાનપાદ મોટા થયા, અને મોટા થઈ ઉત્તાનપાદે બે પત્ની સાથે લગ્ન કર્યા, જેની બે પત્ની હતી. એક પત્નીનું નામ સુનીતિ હતું, અને બીજી પત્નીનું નામ સુરુચિ હતું. આચાર્ય લોકો કહે છે કે સંસારમાં બે પ્રકારની પત્ની હોય, એક સુનીતિ હોય ને એક સુરુચિ હોય. સુનીતિ એને કહેવાય કે જે પોતાના પતિની મર્યાદામાં રહે, શાસ્ત્રની મર્યાદામાં રહી પોતાના પરિવારની સેવા કરે, એને સુનીતિ કહેવાય. અને જે પત્ની પોતાની રુચિ અનુસાર, પોતાની ઈચ્છા અનુસાર પતિને ચલાવે, પોતાનું જીવન વ્યાપન કરે, એને સુરુચિ કહેવાય. મન ફાવે ત્યારે બ્યુટી પાર્લરમાં જવું, મન ફાવે તે બોલવું, મન ભાવે તે લોકોની સામે કાંઈ પણ અપશબ્દો બોલવા, આને સુરુચિ કહેવાય. બંને પ્રકારની પત્ની રાજા ઉત્તાનપાદને પ્રાપ્ત થઈ. પણ આ વિવાહની પણ બહુ સુંદર કથા છે. રાજા ઉત્તાનપાદે સૌથી પહેલા સુનીતિ સાથે વિવાહ કર્યા. સુનીતિ સાથે વિવાહ કર્યા, વિવાહ કર્યા, બહુ સમય વીતી ગયો, છતાં એકેય સંતાન ઉત્પન્ન ન થઈ. ત્યારે એક દિવસ સુનીતિએ રાજા ઉત્તાનપાદને કીધું કે પ્રભુ, તમને મારા ગર્ભેથી કોઈ સંતાન પ્રાપ્ત નથી થતું કે નથી થવાનું, માટે તમે એક કામ કરો, તમે બીજા લગ્ન કરી લો. ઉતાન પાદે ના પાડી, છતાં સુનીતિએ કીધું કે પુત્ર વગર આપણો વંશ આગળ નહીં ચાલે, માટે તમે બીજા વિવાહ કરી લો. જો સુનીતિના કહેવાથી રાજા ઉત્તાન પાદે બીજા લગ્ન કર્યા, સુરુચિ સાથે લગ્ન કર્યા. અને આ સુરુચિ સાથે લગ્ન કરી ઉત્તાન પાદ જ્યારે ઘરે આવ્યા, ત્યારે સુરુચિએ એ ઘરમાં એક સ્ત્રીને જોઈ. સુરુચિ એમના પતિ ઉત્તાન પાદને કીધું કે આ કોણ છે? રાજા ઉત્તાન પાદ કે આ તમારી બહેન છે, આ મારી પ્રથમ પત્ની, મારી પહેલી પત્ની છે. સુરુચિએ તરત કહી દીધું, કાતોક તો આ ઘરે રહેશે, કાતોક તો હું આ ઘરમાં રહીશ. કાતોક તો સુનીતિ ઘરે રહેશે, કાતોક તો આ સુરુચિ ઘરે રહેશે. રાજા તમે નિર્ણય કરી લો અત્યારે. ત્યારે રાજાએ નિર્ણય કર્યો કે સુરુચિ એક કામ કરો, તમે ઘરે રહ્યો અને આ સુનીતિને હું કાઢી મૂકું. રાજાએ સુનીતિને ઘરેથી કાઢી મૂકી પોતાના રાજ્યની બહાર. એ રાજા ઉત્તાન પાદના રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવી એ સુનીતિ રહેવા માંડી. જો કેવું જીવન, અઘટ ઘટના પઠિયેસી ભગવાનની શક્તિ તમે જોવો તો ખરા. જે સુનીતિના કહેવાથી રાજાએ લગ્ન કર્યા હતા, એ જ પત્નીએ સુનીતિને ઘરની બહાર કરી દીધી. એક સેકન્ડમાં રાજ રાણી હતી, લાખો લાખની સંપત્તિ, પણ એક જ સેકન્ડમાં ઝૂંપડીમાં વહી ગઈ. આ સંસારમાં કોઈનું નિશ્ચિત નથી. કરોડપતિ ક્યારે રોડપતિ થઈ જાય અને રોડપતિ ક્યારે કરોડપતિ થઈ જાય. આંગળિયામાં હજારો કરોડો રૂપિયા પડ્યા હોય, પણ ક્યારે આંગળિયાવાળા ઉઠી જાય કે ધનની ચોરી થઈ જાય, કોઈ નક્કી નહીં. સુનીતિ રાજરાણી હતી, પણ ઝૂંપડીમાં રહેવા માંડી. રાજા તરફથી કોઈ ફેસિલિટી નહીં, કોઈ ધન. સુનીતિ એનું ગરીબ ગુજરાન ચલાવે અને સુરુચિ રાજા સાથે રહે. એક સમયની વાત, રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા અને જંગલમાંથી જ્યારે પાછા ફેર્યા તો આવતા ઘરે પહોંચતા બહુ મોડું થઈ ગયું. તો જોયું એના રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવી, એની પેલી પત્ની સુનીતિ ઝૂંપડીમાં રહેતી હતી. રાજાને વિચાર આવ્યો કે ચલો કેવી રીતે એનું ગુજરાન ચલાવે છે, જરા એને મળી આવું. રાજા સુનીતિ પાસે ગયા અને સુનીતિ સાથે એક દિવસ રહ્યા. જો શાસ્ત્રની ઘટના, રાજા સુનીતિ સાથે એક દિવસ રહ્યા તો રાજા દ્વારા સુનીતિના ગર્ભમાં એક બાળક પ્રકટ થઈ ગયું. હવે જ્યારે સુનીતિ રાજમહેલમાં રહેતી હતી ત્યારે રાજા દ્વારા કોઈ બાળક, કોઈ સંતાનની પ્રાપ્તિ નહીં, અને જ્યારે ઝૂંપડીમાં રહેવા માંડી ત્યારે બાળકની ઉત્પત્તિ. આ સંતાન પ્રાપ્તિ થવી એ આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. ઘણા લોકો એમ કે આ મારો પુત્ર, આ મારી સંતાન, હું આપણું. આ સંસારમાં ઘણા લોકોને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય, ઘણી મહેનત કરે, છતાંય સંતાન પ્રાપ્ત થાય નહીં. અને જેને નથી જોતા એને 5-10 સંતાન ઉત્પન્ન થઈ જાય. આ ભગવાનની દેન છે, આમાં આપણું ન ચાલે. ભગવાનની કૃપાથી સુનીતિના ગર્ભમાં એક બાળક, અને એ જ સમયે સુરુચિના ગર્ભમાં પણ એક બાળક હતો. બંને રાણીઓના ગર્ભમાં એક એક બાળક. સમય પસાર થતા બંને રાણીઓના ગર્ભેથી એક એક બાળકનો જન્મ થયો. સુરુચિના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો એ બાળકનું નામ ઉત્તમ રાખવામાં આવ્યું, અને સુનીતિના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો એ બાળકનું નામ ધ્રુવ રાખવામાં આવ્યું. બંને બાળક ધીરે ધીરે મોટા થાય, અને જ્યારે બંને બાળકની ઉંમર 5 વર્ષની થઈ, જ્યારે રમતા થઈ ગયા, તો આ ધ્રુવ ક્યારેક ક્યારેક ઉત્તમ સાથે રમવા માટે રાજાના રાજમહેલમાં જતો, કારણ કે બીજા કોની સાથે રમે. તો આ બે બાળકો ધ્રુવ અને ઉત્તમ રાજમહેલમાં રમતા, પણ રાજા દ્વારા ધ્રુવને ભોજન કરવાની, રહેવાની કે સુવાની વ્યવસ્થા નહોતી. ભોજન, રહેવાનું અને સુવાનું તો સુનીતિની ઝૂંપડીમાં જઈને, અને સુનીતિ સવારથી સાંજ સુધી લંગડ જંગલમાં લાકડા વીણે, અને એ લાકડા વેચી જે ધન આવે એ ધનથી એમના પુત્ર ધ્રુવ અને એમનું ગુજરાન ચલાવતી. ધ્રુવ અને ઉત્તમ મૈત્રી મુનિ કહે છે કે એકદા, એક સમયની વાત,
એકદા સુરુચે પુત્રમ અંક આરોપ્ય લાલયન ઉત્તમમ નારુરોક્ષંતમ ધ્રુવમ રાજાભ્યનંદત.
એક દિવસની વાત, રાજા ઉત્તાનપાદ રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને એની બાજુમાં સુરુચિ બેઠી હતી, અને ધ્રુવ અને ઉત્તમ બે એકબીજા સાથે રમતા હતા. તો રમતા 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 જે સુરુચિનો પુત્ર ઉત્તમ હતો એ રાજા ઉત્તાનપાદ પાસે આવ્યો અને ઉત્તાનપાદે એને હાથમાં હાથથી ઉઠાવી ખોળામાં બેસાડી દીધો. તમે જોયું હશે બાળકોમાં એકબીજા પ્રત્યે, એક બાળક જેવું કાર્ય કરે બીજો બાળક એવું જ કાર્ય કરવા માંગે, હોડ હોય, એકબીજાનું અનુકરણ કરે. તો જ્યારે ધ્રુવનો મિત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેઠો તો ધ્રુવની પણ ઈચ્છા થઈ કે હું પણ રાજાના ખોળામાં બેસું. તો ધ્રુવ પણ રાજાના પગ પાસે ગયા અને ખોળામાં બેસવાનો પ્રયાસ કરે, પણ રાજા ઉત્તાનપાદ એને ખોળામાં લે નહીં. ક્યાંથી લે? બાજુમાં મેજિસ્ટ્રેટ બેઠા હતા. એક આચાર્ય બહુ સુંદર કહે છે કે સુરુચિ પ્રેમ ભંગ ભિયા અંકે ન આરોપિત વાત. રાજાએ મનમાં, રાજાની ઈચ્છા તો હતી કે ધ્રુવને ખોળામાં બેસાડું, કારણ કે બંને રાજાના પુત્ર. પણ રાજાએ વિચાર કર્યો કે જો હું આ ધ્રુવને ખોળામાં બેસાડીશ તો આ સુરુચિને સારું નહીં લાગે અને સુરુચિ મને પ્રેમ કરતી બંધ થઈ જશે. વાસ્તવમાં આવું કાર્ય જે પોતાની પત્નીના વશમાં હોય ને એ જ કરી શકે. તમે જોયું હશે આજનો નર પોતાની પત્નીના વશમાં એટલો વશમાં થઈ જાય કે જન્મ દેવાવાળા મા બાપને ભૂલી જાય, પોતાનો પુત્ર છે છતાંય ખોળામાં નહીં. આને આસક્તિ કહેવાય, આસક્તિ હતી પત્ની ન બેસાડ. ધ્રુવે જોયું કે આ મારા પિતાજી મને ખોળામાં નથી બેસાડતા. 5 વર્ષના હતા, એમણે પોતાની શક્તિથી પ્રયાસ કર્યો, બંને હાથ અને પગ દ્વારા ગમે એમ કરીને ઉત્તાનપાદના ખોળામાં આવીને બેસી ગયા. જેવા ધ્રુવ ઉત્તાનપાદના ખોળામાં બેસ્યા તરત સુરુચિએ ધ્રુવનો હાથ પકડી ઉઠાવી જમીન ઉપર પછાડી દીધો. અરે મૂરખ, તું કોના ખોળામાં બેસવાનો પ્રયાસ કરે છે? પેલા તારી હૈસિયત તો જો. ધ્રુવને હૃદયમાં બહુ ખોટું લાગ્યું. કેમ માં હું કેમ મારા પિતાના ખોળામાં કેમ હું ન બેસી શકું? જેમ આ ઉત્તમના પણ પિતા છે મારા પણ પિતા છે. હું રાજાનો પુત્ર છું. સુરુચિ કહે તું રાજાનો પુત્ર છો એમાં ના નથી, પણ તું રાણીનો પુત્ર નથી. આ રાજ રાણીનો પુત્ર નથી એટલા માટે તું રાજાના ખોળામાં ન બેસી શકે. ધ્રુવને હૃદયમાં બહુ ખોટું લાગ્યું. ધ્રુવ રોતા રોતા એની આ સોતેલી માને કહે કે માં હું નહીં બેસી શકું, તો બતાવો મારે રાજાના ખોળામાં બેસવા માટે શું કરવું જોઈએ? ત્યારે સુરુચિ કહે કે બેટા તું નહીં સમજી શકે આ વાતને, તું બાળક છો આ વાતને નહીં સમજી શકે, છતાં તું પૂછે છો એટલે હું તને કહું છું કે તું છો ને સુનીતિનો પુત્ર છો, તારે રાજાના ખોળામાં બેસવા માટે તપસા રાધ્ય પુરુષમ પરમ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કર, અને તત એવ અનુગ્રહેણ મે, અને જ્યારે એની અનુગ્રહ જ્યારે એની કૃપા થશે, જ્યારે તારી તપસ્યાથી ભગવાન પ્રસન્ન થશે, ત્યારે ઈ ભગવાન તને મારા ગર્ભેથી જન્મ પાવશે. અને મારા ગર્ભથી જ્યારે તું જન્મ લઈશ, ત્યારે તું રાજાના ખોળામાં બેસી શકીશ. કેટલો અભિમાન, કેટલો અહંકાર છે આ ભાઈને. હું ભગવાન પ્રસન્ન થઈ જાય તો આના ગર્ભની જરૂર પડે? અને ભગવાન તો બધું આપવામાં સમર્થ છે, છતાંય અભિમાનની તો હદ થઈ ગઈ. કે ઈ ભગવાન જ્યારે મારા ગર્ભે જન્મ પાવશે, ત્યારે તું બેસી શકીશ. સુરજીનો ભાવ શું હતો? સુરજીનો ભાવ હતો કે જા તપસ્યા કરો, જંગલમાં જઈને મરી જાઓ, આ જન્મમાં તો તને નહીં મળે બેસવા. ધ્રુવને બહુ ખોટું લાગ્યું. મૈત્રેય મુનિ કે માતાના આ વચન સાંભળી ધ્રુવ ગદગદ થઈ ગયો. અને ધ્રુવ એટલો રોવા માંડ્યો, એટલા રોવા માંડ્યો, બોલવાની સ્થિતિ ન રહી.